వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానంబుజం పూజితం సురనరోత్తమేరుదాం ధర్మనందనమహం ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమః అక్షరధామాధిపతయే రాజాధిరాజాయ నమో నమః సర్వోపరి సర్వావతారీ మహాకరుణానిధాన శ్రీ స్వామి నారాయణ భగవతే సర్వకారణ కారణ పరమ ధ్యేయమూర్తి శ్రీ హరి కృష్ణ మహారాజాయ ప్రాణాధార ప్రాణప్రియ ప్రాణనాథ ప్రియవర సుఖకర దుఃఖహర శ్రీ ఘనశ్యామ మహారాజా ఏకాకీ వనవాసీ కంద ఫూల ఫలాసీ అతి కృషతను శ్రీ నీలకంఠవర్ణి రాజా సదానందాయ ఆనంద ఘనమూర్తయ శ్రీ సహజానంద స్వామి మహారాజా అస్మాకం ఆది గురు సర్వపరమహంస ముఖ్య సర్వసద్గుణ సంపన్న హరి రూప నిమగ్న పరమ సాధు సేవక శ్రీ గోపాలానంద స్వామినే సాధుతా మూర్తి సత్సంగ మాతృ హరి గురు తుల్య శ్రీ ముక్తానంద మునయే నమో పండిత ప్రవర నిత్యానంద మునయే కవివర బ్రహ్మానంద స్వామి గుణాతీత గుణాతీతానంద స్వామి వివేకమూర్తి ఆనందానంద స్వామి వైరాగి నిష్కులానంద స్వామినే ప్రేమి ప్రేమానంద స్వామినే సమాధి నిష్ఠ సచ్చిదానంద స్వామినే త్యాగమూర్తి సదానంద స్వామి వచనమూర్తి భాయాత్మానంద స్వామినే చనమో గ్రంథలేఖక ఆధారానంద మునే గ్రంథశ్రోత్ర పరం భక్త దాదా ఆచరాదిభ్య నమో మమ గురు మోక్షదాతృ శ్రీ రాధారమణ స్వామినే నమో సర్వే ప్రకట సద్గురుభ్యః సర్వ సద్భ్యః సర్వ హరి భక్తేభ్యో నమో
విక్రమ సంవత్ 2073 ఆశోవద్
बारह सोमवार तारीख 16-10-2017 कुंडलधाम स्टेज कुटीर। आजे सवारे पण आपणे 19मा पूरनी कथानो लाभ लीधो तो एज आ वाघ बारसनी शाम छे। आजे सांजे आपणे अत्यारे 20मा पूरनी कथानो आरंभ करीशुं। आवतीकाले धनतेरस छे। આમ તો દર સાલ આપણે ધનતેરસે શિબિરનો આરંભ કરીએ છીએ, પણ આ વખતે કાળી ચૌદશે આપણે શિબિરનો આરંભ કરવાના છીએ પરમ દિવસે। વાલા ભક્તો, આવતીકાલે સવારે પણ આપણે આ જ સ્ટેજ કુટીરે કથાનો દોર આગળ લંબાવીશું। સવારે 6 વાગે મંગળા થાય છે, પછી ધૂન કીર્તન ને પછી કથા શરૂ થશે। આપ બધા બહુ ભાવથી જ્યારે પરમેશ્વરને સંભાળવા ભજન કરવા જ આવ્યા છો ત્યારે ખૂબ સાવધાનીપૂર્વક કમાણી કરી લેજો, જરાય ગાફલાઈમાં રહેશો નહીં। મન મહાવિચિત્ર છે, થોડી પણ આપણી અસજાગતાનો તે તરત લાભ લઈને ભગવાનને મૂકીને ક્યાંનું ક્યાંય રખડવા જતું રહે છે, જેની આપણને બધાને ખબર છે। માટે થોડા વિશેષ સાવધાન આપણે બધાએ રહેવું જોઈએ ભગવાનમાં મન અખંડ રાખવા માટે। ટાઈમસર સૂઈ જઈશું, ટાઈમસર જાગી જઈશું અને સાવધાનીથી ભગવાનમાં લાગી જઈશું તો ખરેખર પ્રસન્નતાના પાત્ર થઈશું। કોઈ જન્મમાં નથી મળ્યું એવું મોટું સુખ આ જન્મમાં પામી જઈશું। ઓકે, હવે જો આપનો આદેશ હોય તો 20માપુરમાં હું પ્રવેશ કરવા ઈચ્છી રહ્યો છું। શ્રી હરિજી મહારાજ સહિત આપ સૌ કોઈનું 20માપુરની કથામાં હું આહવાન કરું છું, આપનું સ્વાગત કરું છું। આપ આદેશ આપો। એ સબ મેરે સેવનીય સ્વરૂપ હૈ। મેં ભલે હી યહાં તુમ્હારે સે અધ્ધર બેઠા હું, મગર મેં તુમ્હારા સેવક હું। આપ સબ મેરે સેવનીય સ્વરૂપ હો, ક્યુંકે ઇસ વક્ત મેં આપ સબકી સેવા કર રહા હું। કથા સુનાને કી સેવા નહીં કે પેર દાબને કી। ક્યા આપકો અચ્છા ન લગા? મેં કે આપકી સેવા નહીં કર રહા હું। સ્વીકાર કીજીએ માં બાપ, એ સેવા કી રીતિ હિ એસી હૈ જિસકી વજહ સે આપકો શાયદ એસા લગે કે હમ કૈસે સેવનીય સ્વરૂપ હો ગયે ઓર આપ કૈસે સેવક હો ગયે। આપકો યે બાત અચ્છી નહીં લગેગી ક્યુંકે આપ મુજકો તુમ્હારે સેવક કે રૂપ મેં દેખના નહીં ચાહતે, ખુદ કો સેવક કે રૂપ મેં દેખના ચાહતે હૈ। સેવનીય બનને કા આપકો કોઈ મોહ નહીં હૈ, મગર યે સેવા હૈ હી એસી કે ઇસમેં વક્તા ખુદ સેવક રૂપ મેં તુમ્હારે આગે પ્રસ્તુત હોતા હૈ ઓર આપ સભી શ્રોતાગણ વક્તા કી સેવા કા સ્વીકાર કરતે હૈ, ઇસલીએ વક્તા કે લીએ તુમ સબ સેવનીય સ્વરૂપ હો। સત્ય કા આપકો સ્વીકાર કરના હી પડેગા। આપ મેરી સેવા લેતે હો કે નહીં? કિતની સાલો સે લે રહે હો ના, તો કૈસે મના કરોગે કે આપ વ્યાસપીઠ પર બેઠ કે હમારી સેવા નહીં કર રહે હૈ? ક્યા એસા કહ સકોગે? અગર એક દૂસરા એંગલ સે હમ બોલેંગે તો યે ભી સચ હૈ કે આપ મુજે સેવા કા મોકા તો દે રહે હૈ, मगर आप यदि यहां नहीं बैठते तो मैं किसको कथा सुनाता। इसलिए मैं जो कथा कर रहा हूं वो कथा आप सुन रहे हो, इसलिए क्या कहे बजावी के? वो ही हमारे सेवनीय स्वरूप है, ऐसा नहीं है, आप भी है। आप जब कथा सुनाओगे तो हम तुम्हारे सेवनीय स्वरूप हो जाएंगे। सेवक बनना है तो इधर बैठना चाहिए ना, स्वामी बनना है तो उधर, क्या बनना तुम्हारी चॉइस। तो वाला भक्तो, हवे हूँ कथा में प्रवेश करूँ छू। श्री स्वामीनारायण विजय तीर्थराम श्री सहजानंद स्वामी ने नमः। महामुक्त स्वामी श्री सिद्धानंद मुनिकृत श्रीमद हरिचरितामृत सागर सार ज्ञान यज्ञ पूर विष्णु आना तरंग छे 68। आवो मंगलाचरण करिए।
श्री हरि चरण सरोज जुगा सोल चिन्ह जुत जे हो अभय करन रहे भक्त के, अभय करन रहे भक्त के। वंदत हूँ परम सने हो, वंदत हूँ परम सने हो। अक्षर जैसे अपार जो, अक्षर जैसे अपार जो मुक्त रहाए जे हा,
अक्षर जैसे अपार जो मुक्त रहाए जे हा,
अक्षर जैसे अपार जो मुक्त रहाए जे हा,
अक्षर जैसे अपार जो मुक्त रहाए जे हा।
श्री हरि के चरण
चिन्ह जुत जे हो, सोल चिन्ह जुत जे हो,
जी सोल चिन्ह जुत जे हो,
सोल चिन्ह जुत जे हो।
अभय करण रहे भक्त के,
अभय करण रहे भक्त के,
है जी अभय करण रहे भक्त के,
अभय करण रहे भक्त के।
वंदत हूँ परम स्नेह हो,
वंदत हूँ परम स्नेह,
वंदत हूँ परम सने हो,
वंदत हूँ परम सने हो।
श्री हरि चरण सरोज युग,
श्री हरि चरण सरोज युग,
श्री हरि चरण सरोज युग।
भावार्थ समझाई गयो ने? आमा तो कहीं कठिन नहीं। કાંઈક બાપા મારા સેવનીય સ્વરૂપ કાંઈક સંકેત તો આપો, કા આમામ કરો, કા આમામ કરો, કા બોલો। આમાં સમજાઈ ગયું જે કહેવા માંગે છે? નો સમજાણો આમામ કરો, हम जानो या मम करो नहीं आमा एवं कहू कि भगवान श्री हरि ना युगल चरण कमल सोल चिन्ने युक्त छे अने ये भक्त ने अभय करनारा छे भय मात्र नो नाश करनारा छे एवा परमेश्वर ना चरणारविंद ने हूँ स्नेह थी नमन करू छु बंदत हूँ परम स्नेह અક્ષર જૈસે અપાર સ્વામી કે હું વંદન કરું એમાં શું મોટી વાત છે હે અક્ષરધામ જેવા અપાર જે મુક્તો છે એ પણ શ્રીહરિના જુગલ ચરણાર વિંદને અખંડ પોતાના હૃદયમાં ધારી રહ્યા છે બસ બધું આવી ગયું આમાં વાલા ભક્તો આ વિષ્માપુરમાં શ્રીહરિ મુખ્યત્વે ગઢપુરમાં જ નિવાસ કરીને રહે છે ગઢડામાં જ છે બાપુભાઈની વિનંતીથી શ્રીહરિ એકવાર ગઢપુરથી નીકળી વિચરણ કરતા કરતા મચ્છિયાવ જશે ત્યાં ફૂલદોલો ઉત્સવ કરશે અને ગઢડા પાછા પધારશે અને મીણબાઈના કારજ માટે કરિયાણા જઈને પાછા આવશે હો આ પુરમાં બસ આટલી જ લીલાનો સમાવેશ છે એક જ વાર મહારાજ ગઢડેથી નીકળશે ને મચ્છિયાને કરિયાણા થઈને પાછા ગઢડે આવશે પણ ગઢડે આવીને પછી કરિયાણા જશે એવો મારો ખ્યાલ છે જોઈએ શું આવે ચાલો શ્રીહરિ ગઢપુરના હરિભક્તોને અપાર સુખ આપવા દાદા ખાચરના દરબારમાં રહ્યા છે કારણ કે દાદા ખાચરના પરિવારજનોએ સારમાં સાર એક ભગવાનને જ માની જગતના તુચ્છ સંબંધનો ત્યાગ કર્યો હતો જોયું સારમાં સાર કોને માન્યા હતા એક ભગવાનને માન્યા સારમાં સાર અને જગતના બધા સંબંધોને એમણે તુચ્છ કરી કાઢ્યા હતા અને મન કર્મ વચને શ્રીહરિને શરણે રહ્યા હતા મન કર્મ વચન વ્યવહાર કે પરે કામ બિન ભક્ત કે જૈસે ભાવ વ્યવહાર છિપાઈને રખત હી જૈસે હિ જોરહાવ જ્યાં સુધી વ્યવહારિક આપણે કોઈ કામ ન પડ્યું હોય એવો કોઈ વ્યવહારિક સંબંધ કોઈ વ્યક્તિ સાથે ન થયો હોય ત્યારે તો એ ભક્તનો જેવો ભાવ હોય એવો એમનામાં આપણને દેખાય છે ઉપરી ઉપરથી પણ વ્યવહારિક કામ પડે ત્યારે એનો અંદરનો જેવો ભાવ હોય એવો તરત બહાર આવે છે છુપાયો છુપાતો નથી કાંઈ કોઈની સાથે વ્યવહાર ન પડ્યો હોય ત્યારે તો બધા મજાના સરસ લાગે ભાઈ પણ વ્યવહાર પાડો તો જેવો હોય એવો ભાવ બહાર આવી જાય એટલે વિદુર નીતિમાં લખ્યું વ્યવહાર એણ સાધુ માણસ સારો છે કે નથી સારો એ જાણવું હોય તો એની સાથે થોડોક વ્યવહાર પાડો કામ પાડો ખબર પડી જશે અને એવું કામ પાડવાની આપણી પાસે કોઈ અનુકૂળતા ન હોય અને એને ઓળખવો હોય તો જાત્રાની બસ કાઢો અને જેટલાને ઓળખવા હોય એ બધાને તમે અંદર બેહાડીને જાત્રા કરાવો પાંચ દિની ભાઈ ભાઈ જેને ઓળખવા હોય એને જાત્રા લેવા ફટાફટ જેવા હોય એવા બધાય દેખા હે ઉતારામાં બસમાં બેહવામાં હેઠા ઉતરવામાં ખાવામાં આવવામાં જવામાં ચડવામાં ઉતરવામાં બધામાં એનો સ્વભાવ બારો નીકળશે ઝઘડા થાય ઝઘડા હો બેહવાના જમવાના ઉતારાના હા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય ને એકાબીજાના કાસલા ચાલે હા તારા મનમાં સમજો છું આવી સામે કાંઈક વ્યવહાર પાડો તો માણા ઓળખાય એનો અંદરનો ભાવ બારો આવી જાય ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરના પરિવાર સાથે વર્ષો સુધી વ્યવહાર પાડ્યો, કામ પાડ્યું, પણ મહારાજને ક્યારેય કડવો અનુભવ એ કુટુંબનો નથી થયો, કોઈ દી નહીં. ભગવાન શ્રીહરિ જે કોઈ કામ કરે તેમાં કોઈ સંશય ન કરે એવા તો આપણા સત્સંગમાં એક દાદા ખાચર થયા છે, ક્યારેય કોઈ સંશય નહીં. ધન્ય હો એના વિશ્વાસના અંગને, એવા તો એક દાદા ખાચર, એક ભય જો યામે. વર્ષો સુધીમાં એને ક્યારેય મહારાજ પ્રત્યે એમ નથી થયું કે આમ કેમ, આવું કેમ, આવું શું કામ, આમય કરાય, આમ કર્યું હોત તો, આમ કર્યું એના કરતાં આમ સારું રહેત, આવું એને ક્યારેય નથી થયું મહારાજ પ્રત્યે. એટલે ભગવાન સ્વામિનારાયણ એના દરબારમાં રહ્યા છે. આ સમયે રામદાસજી સ્વામીને 100 વર્ષની ઉંમર પૂરી થવા આવી છે. તેમણે આત્માનંદ સ્વામીને જોયા છે અને રામાનંદ સ્વામીને તો સેવા છે. તેથી એકવાર ગઢપુરમાં શ્રીહરિએ એમને કહ્યું કે ભાઈ સ્વામી, તમે આત્માનંદ સ્વામીને જોયા છે, હા, એમની બધી વાત કરો ને માંડીને, તમે જાણતા થશો ને, બધી ખબર છે. ભગવાન શ્રીહરિએ સ્વામીને પૂછ્યું અને રામદાસજી સ્વામીના શ્રી મુખે વિશ્વંબર ભટ્ટ યાને કે આત્માનંદ સ્વામીનું જન્મથી આરંભીને દેહ ત્યાગ સુધીનું આખું આખ્યાન વિસ્તારથી એમણે કહ્યું, આખું જે આમાં આપણે સાંભળી ગયા છીએ. આ વિશ્વંબર ભટ્ટના પુત્ર ગોપી ભટ્ટ પણ તેદી તે સભામાં હતા. આખ્યાન સાંભળ્યા બાદ શ્રીહરિના કહેવાથી દાદા ખાચરે ગોપી ભટ્ટને રહેવા મકાન આપ્યું, ખેડવા જમીન આપી અને ગઢપુરમાં વસાવ્યા. એકવાર શ્રીહરિએ ગઢપુરમાં વસંતોત્સવ કર્યો, ત્યારબાદ મુક્તાનંદ સ્વામીને અમદાવાદ જવા કહ્યું. જ્યારે સ્વામી અમદાવાદ જવા તૈયાર થયા ત્યારે ભાઈ રામદાસજી સ્વામીને પોતાનો અંતકાળ નજીક દેખાયો હતો. તેથી તેમણે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે અમદાવાદ નીકળો છો? કે હા સ્વામી. સ્વામી આવો મળીએ, હવે ફરી મળીએ કે ન મળીએ મને એની આશા રહી નથી, શરીર ધ્રુજે છે, હાવ કૃશ કાયા થઈ ગઈ છે, હવે આ દેહ પડશે. પણ સ્વામી આપણા જીવનની વાત તો શ્રીહરિના હાથમાં છે, કેટલા શ્વાસ લેવડાવવા, ક્યાં સુધી આ ખોળિયામાં રાખવા અને ક્યારે આપણને આમાંથી છૂટા કરીને પોતાના ધામમાં પોતાના દિવ્યાનંદમાં લઈ જવા, એ બધું આલમજીના હાથમાં છે, આપણા હાથમાં કોઈ વાત નથી. હો મુક્તાનંદ સ્વામી, એક શ્રીહરિ જ આપણા સૌનો આધાર છે, આધાર રહ્યા છે અને આધાર રહેશે. આ જીવ જેટલું સત્સંગનું મમત રાખશે એટલું એને ભગવાનનું મમત ઓટોમેટિક રહેશે. સત્સંગ કે મમત રખત જીતના, ભગવાન કે મમત રહે તીતના. અથવા તો સત્સંગનું મમત જેટલું રાખીએ, ભગવાનનું મમત જેટલું રાખીએ એટલું આપણું કલ્યાણ થાય એમ અર્થ જોડવો પડે. સત્સંગ ઓર ભગવાન બિનહી જીતના મમત રખત હે જિનહી. હે ભાઈ, સત્સંગ વિના અને ભગવાન વિના જે લોકો જેટલું કાંઈ મમત રાખે છે તેટલું એને બંધન રહ્યું છે જગતનું, માયાનું, દેહનું, સંબંધીનું, રૂપિયાનું, ધનનું, વ્યવહારનું, વિષયનું. અને મોટી દુર્દશા એ છે કે એ બંધનને પણ હિતકારી માને છે. બોલો, બંધનમાં પણ પોતાનું હિત માને છે જીવ. સ્વામી મહારાજની ઈચ્છા હશે એટલું રહેશું. સારું, આપ અમદાવાદ પધારો, મહારાજની આજ્ઞાનું પાલન કરો. પછી મુક્તાનંદ સ્વામી ભાઈ સ્વામીને પગે લાગીને અમદાવાદ ગયા. પછી શ્રીહરિએ ગઢપુરમાં જેટલા પરમહંસો હતા એમને બધાને બોલાવીને પરમહંસનો વેશ છોડાવી દીધો. શિખાને જનોઈ રખાવ્યા, તિલક ધારણ કરાવ્યા. તે પ્રસંગે ગ્રંથકારે એવું લખ્યું કે સંતો શ્રીહરિના આજ્ઞા વચનમાં જ સર્વોપરી મોક્ષ માનતા. આ બહુ મોટી વાત છે. હરિની આજ્ઞા એ જ અમારો મોક્ષ છે, હરિની આજ્ઞા એ જ અમારું કલ્યાણ છે, પરમેશ્વરની આજ્ઞામાં રહેવું એ જ અમારો ઉદ્ધાર છે, એ જ અમારો આનંદ છે, એ જ અમારો બેડો પાર છે. આવું સંતો માનતા હતા. આ વાતમાં બહુ ઊંડાઈ છે, બહુ ઊંડાઈ છે. વર્ષો શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી, ધ્યાન ધર્યા પછી, સત્સંગ કર્યો કરાયો ઘણું કર્યા પછી જરાક એવી ફિલિંગ થાય છે આજે કે આ વાત કેટલી ઊંડી છે, કે તમારી આજ્ઞામાં અમે મોક્ષ માન્યો છે. બસ સર્વોપરી મોક્ષ, તમે આજ્ઞા કરો એ જ અમારે મોક્ષ છે, બીજો કોઈ મોક્ષ નહીં. તમારી આજ્ઞામાં રહેવું એ જ મોક્ષ છે. મરી જઈને ધામમાં જઈ એ મોક્ષ નહીં. તમે કોઈ એમ કરીએ, તમારી મરજીમાં રહીએ એ જ મોક્ષ છે ભાઈ, એ જ મોક્ષ. કલ્યાણ થઈ ગયું. ભગવાનની આજ્ઞામાં જીવીએ છીએ તો કલ્યાણ થઈ ગયેલું છે, અને ભગવાનની આજ્ઞા બહાર જઈએ છીએ ત્યારે આપણે પોતે આપણા કલ્યાણને બગાડી નાખેલું જ છે. તે સૌ સંતો શ્રીહરિના વચનથી અધિક મોક્ષને પણ જોતા નહીં. ભગવાનના વચનથી અધિક એવો મોક્ષને ક્યારેય જોતા નહીં, માનતા નહીં, સ્વીકારતા નહીં, ગણતા નહીં. આવા હતા એ લોકો સમજણા. ન જાણે આપણી સમજણ આવી છે કે નહીં, એ લોકોની સમજણ આવી હતી. ભગવાનની આજ્ઞાથી ક્યારેય વધારે મોક્ષને એને મહત્વ નથી આપ્યું, કારણ કે તે બધા અનાદિ મુક્ત હતા. એને મોક્ષ ક્યાં બાકી હતો? એને તો ભગવાનની આજ્ઞા પાળીને ભગવાનને રાજી કરવા ઉપર તાન હતું. એ નહોતા કલ્યાણના ભૂખ્યા, એ ખુદ મૂર્તિમાન કલ્યાણ હતા. આપણે બધા કલ્યાણના ભૂખ્યા છીએ. આપણે કલ્યાણ ભાણ્યું નથી. મોક્ષ મોક્ષ, મુક્તિ મુક્તિ, મારું કલ્યાણ, એમ આપણે બકવાસ કરીએ છીએ. એને ક્યાંની જરૂર હતી? એ તો બધા મુક્ત જ હતા. એને તો ભગવાનની આજ્ઞા જ પાળવાની હતી, બાકી કોઈ કામ કરવાનું નહોતું. આપણે તો ભગવાનની આજ્ઞા પાળવાની ને પાછું કલ્યાણ કલ્યાણ કલ્યાણ, મારું કલ્યાણ મારું કલ્યાણ. આજ્ઞા પાડીને એટલે એ જ કલ્યાણ છે. હું કલ્યાણ કલ્યાણ કરીશ, લાખ કલ્યાણ કલ્યાણ બક બક કરીશ, અને આજ્ઞા લોપ લોપ કરીશ તો તારો બાપ કલ્યાણ કરશે. આજ્ઞા એમ રહેવું નથી ને કલ્યાણ કલ્યાણ સોટ્યો છો. આજ્ઞા પાળો એ જ કલ્યાણ. અલ્યા મરી જવું એ કલ્યાણ નથી. આ સમજણ હતી એ સંતોની. આપણે એ જ સમજણ રાખવી જોઈએ. સમજી ગયા કે બોલો ને બાળકો? ફરી વાર ઓર જોર છે, ઈસે ભી બડી જોર છે. આ તે કઈ તમે હા પાડી કહેવાય? તમે હા પાડો ત્યારે લાડવો મોઢામાં આવી જવો પડે. ચાલો, અરે આટલું મોટું પોળું થવું પડે. હવે મને કેમ, કાલ શું જમશો? અચ્છા એ બતાવો, આજ શું જમ્યા હતા? બપોરે બપોરે જલેબી, બરફી. હવે એ તો હોય જ રોજ. હવે જલેબી ને બરફી મજા આવી ગઈ નહી? મને બહુ મજા આવી ગઈ. જલેબી ક્યાંથી? હા, બરફી ધોળી ધોળી, પોચી પોચી, ફર્સ્ટ ક્લાસ. કાલનો હું પ્રોગ્રામ કરીશું, તમે કોઈ કરવો આપણે. બોલો, તમારે શું ખાવું છે? મેથી પાક? નહી. ધોકા પાક? તો બોલો ને. સારું સારું, બરાબર. અમને બાળકવારે ગમે છે, એટલે થોડી વાતો બાળકવારે કરીએ. એમાં તમારું કઈ વડીલોનું અપમાન તો નથી થતું ને? તો કેજો, કે આમાં અમારી આબરૂનો સવાલ છે. અમે અહીં બેઠા હોય ને તમે છોકરાની જેમ છોકરા રે વાતો કરો છો. હું હવે અત્યારે કાંઈ વિવેક કહેવાય વ્યાસાસનનો? તમારી અરે વાતો કરીએ એ વિવેક કહેવાય, અને આ શુદ્ધ મનના બાળકો અરે વાતો કરીએ તે અવિવેક કહેવાય. તમારી અરે હું વાતો કરું એ અવિવેક કહેવાય નહીં ને? તો હાજો. અને આ બાપાઓ અરે વાતો કરું એ હે બે અવિવેક નો કહેવાય, બરાબર? કે એ અવિવેક કહેવાય ન કહેવાય ને? પછી ઘરે જવાનું છો, હા ત્યાં પછી છે ને શોર્ટ ગયો લે અહીંયા, હા ચોટક્યો તમને કોઈ લીધેલો? ચોટક્યાનો સ્વાદ ચાખેલો તમે? તો હાલ મળવો જ જોઈએ, એમાંથી જ ઘણા ગુણો આવે. આ તો બધા અનાદિ મુક્તો હતા, એને કાંઈ ભાઈ કલ્યાણ બલ્યાણની નહોતી પડ્યો, એને તો મહારાજના આજ્ઞા વચનની જ પડી હતી. લ્યો બોલો, આપણે આવા કેદી થવું? આ એક ઊંચાઈ છે અને આ એક ગહેરાઈ છે. સમજવા જેવી આ વાત છે કે એ લોકોને ભગવાનનું વચન એ જ મોક્ષ હતું, બીજું કોઈ મોક્ષ નહીં. આપણે બધાને મરીને ધામમાં જવું એ મોક્ષ છે. બોલો. ગ્રંથકારે પ્રસંગોપાત આટલી વાત કરીને મને ગમી એટલે મેં તમને કરી. આ દરમિયાન શ્રીહરિ ગઢપુરમાં રહીને પ્રાગજી પુરાણી પાસે ભાગવતની કથા વંચાવતા હતા. લો સાંભળ્યું તમે શું કરતા હતા? શેની કથા સાંભળી? ભાગવતની કથા સાંભળી, પુરાણી ભાગવત વાંચતા હતા. જ્યારે કથા વંચાતી હોય ત્યારે શ્રીહરિ ગ્રંથ અને વક્તાનું પૂજન કરતા હતા. શું કરતા હતા? એકલા ગ્રંથનું કે વક્તાનું? ગ્રંથનું અને વક્તાનું બેયનું પૂજન કરતા હતા, બેયની આરતી કરતા હતા. કેમ જે પોતે તેનો મહિમા જાણતા હતા. હા આમ હામેરી ને આરતી કરતા હતા, અહીં પડખેથી નહીં આણીકોરથી. પછી એક રિવાજ એવો આવ્યો કે પડખેથી આરતી કરવાની આણીકોરથી. ભૂલભાઈ આરતીની કંઈક ગરમી વક્તાન ન લાગી જાય એવો જમાનો મેં જોયેલો. તમે કોઈ જોયેલો પડખે ભ્યામ નમઃ તમે ભાળ્યો નથી? શું વાત કરો છો? તમારા સદનસીબ તમારા જોયેલું. કોને કોને હાથ ઊંચો કરો છો? હાથ ઊંચો રાખો ને ઘડી. તમારામાં ભગતજી હરખો હાથ ઊંચો કરો ને. બસ એટલા એ જોયું છે. શ્રીજી મહારાજ ગ્રંથનું વક્તાનું પૂજન કરતા, કેમ જે પોતે તેનો મહિમા જાણતા હતા એટલે કરતા હતા. આ પ્રસંગે ગ્રંથકાર એવું કહે છે કે શ્રીહરિ વારંવાર કોઈ પણ નિમિત્ત લઈને સંતો અને વર્ણીની પૂજા કરતા હતા. સ્વામિનારાયણ ભગવાન સંતોની ને વર્ણીની વારે વારે પૂજા કરતા. બોલો. અને જેટલી શુભ બાબત હોય તેમાં હંમેશા પૂજા કરવામાં લેશ માત્ર પણ માન રાખતા નહીં. મહારાજને એ બાબતની જરાય નાનેમ નહીં. પૂજા કરવામાં મહારાજને બહુ આનંદ આવતો, સંતોની વર્ણીની પૂજા કરતા, પ્રેમથી પૂજા કરતા. બોલો. એક જગ્યાએ ક્યાંક આવે છે ને, ઈશ્વર થઈને જો પૂજા ન કરે તો એને કોઈ ઈશ્વર જ ન કહે. જે કોઈ પણ નિંદિત વાત હોય તો તેનો શ્રીહરિ તત્કાળ ત્યાગ કરતા. જોયું, નિંદિત વાત હોય એનો મહારાજ તત્કાળ ત્યાગ કરતા, પણ સંતો અને બ્રહ્મચારીને પૂજવાનો ત્યાગ નહોતા કરતા. કેમ જે એ કાંઈ નિંદિત વાત થોડી છે. નિંદિત વાતનો ત્યાગ કરવાનો હોય ને, મારે તમારે ઊંધું થાય ચાલો, સંતોને બધાને પૂજવાના હોય એને નમવાનું હોય એવું જે શુભ કાર્ય હોય એ કરીએ નહીં, અને બધાએ નિંદા કરે એવું કામ પાછા મૂકીએ નહીં, ગમે એમ કરીને કરીએ વટમાં જઈને. ત્યારે મહારાજ તો એવું ક્યારેય નિંદિત કામ કરતા નહોતા કે જેની ટીકા થાય. અને સંતોને પૂજવાનું તો કામ પ્રશંસનીય છે ભાઈ, એ નિંદનીય કર્તવ્ય નહીં એટલે મહારાજ કરતા હતા. અને જેટલી શુભ બાબત હોય તે હર કોઈ મતની હોય, હો હારી હારી વાત ગમે તે સંપ્રદાયની ગમે તેની હોય, ભગવાન સ્વામિનારાયણ એને સ્વીકારી લેતા, અપનાવી લેતા. બોલો, પોતાના આશ્રિતોને ભક્તોને એ વાત શીખવાડતા, તેને વેદો અને પુરાણોને અનુસારે દેખીને પ્રેમથી સ્વીકાર કરી લેતા. હો પછી એ વાત વેદો અને પુરાણોમાં જોઈ છે મહારાજે કે આ તો બહુ સારી છે, શાસ્ત્રોક્ત વેદોક્ત છે, એટલે લઈ લેતા, પ્રેમથી સ્વીકારી લેતા. સત્સંગની પુષ્ટિ કરે તેવા સાખી શબ્દ પદ અને શ્લોક કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ કવિના કોઈ પણ ગ્રંથના હોય ને વેદ અને શાસ્ત્ર પુરાણને પ્રમાણિત હોય તો સ્વામિનારાયણ ભગવાનને મારું તારું કાંઈ નહોતું, હારું એટલું મારું. બધાયનું લેતા, ગોખતા, ગુખાવતા, કંઠે કરાવતા. આ હતી ભગવાન સ્વામિનારાયણની વિશાળતા, રાગ દ્વેષ રહિતતા, જનહિત કલ્યાણકારી સન્મતિ. આપણે તો ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયેલા હોઈએ છીએ. હારું એટલું મારું નહીં કરી શકતા, મારું એટલું હારું એમ કરીને બેસી ગયા. બોલો, એટલે હવે ગૂંચવાના. ભગવાન બધું સ્વીકારતા. આ ગુણ બહુ મોટો મોટા પુરુષનો છે. આ જગતમાં જેટલા કોઈ મોટા થયા છે એણે જ્યાં જ્યાં સારું ભાળ્યું તેને પોતે લઈ લીધું, રાગ દ્વેષ રાખ્યા વિના સ્વીકારી લીધું. એવું નહીં કે તો તમારું છે હું ન લઉં. આવા વટમાં અહંકારમાં મોટા માણસ ક્યારેય પડ્યા નથી. એણે તો બસ હવનું હિત જોયું ને હવના હિતને માટે એણે હાવ સરળ ને નિર્માની પણ રાખ્યું. હારું હારું બધું લઈને દુનિયાને બહુ મોટું એણે દાન કર્યું, ભેટ આપી ભેટ. વાલા ભક્તો, આ દરમિયાન ગઢપુરમાં મચ્છિયાઓના બાપુભાઈએ શ્રીહરિ ઉપર પત્ર મોકલ્યો, તેમાં મચ્છિયાઓમાં પુષ્પ દોલોત્સવ કરવા માટે ભાવથી વિનંતી કરી હતી. કાગળ આવ્યો કે મચ્છિયાઓમાં તમે એકાદો ફૂલદોલ કરો. તેથી શ્રીહરિ સંતો હરિભક્તોને સાથે લઈ મચ્છિયાઓ જવા નીકળ્યા. આપણે મખિયાઓ કે છે. શ્રીહરિ ગઢપુરથી નીકળી કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારમાં પધાર્યા. શ્રીહરિ થાળ જમી કારિયાણીથી સંઘ સાથે આગળ ચાલ્યા. પછી સારંગપુર આવ્યા, સુંદરિયાણા ગયા, અણિયાળી ગયા, બળોલ થઈને શિયાળ ગામ પધાર્યા. આ શિયાળ ગામ છે હો, આ વગડામ નીકળે શિયાળિયા ઈ નહીં, શું શિયાળ ગામમાં મધુભાઈ નામે એક વાણિયા હરિભગત હતા. શું નામ હતું? આમ એનું નામ માધવ શેઠ છે, પણ ટૂંકામાં બધા એને મધુભાઈ કહેતા. એ શિયાળ ગામના વાણિયા, એને દુકાન હતી બધી સીધા સામાનની. મહારાજ શિયાળ ગામ ગયા છે એમનો ભાવ જોઈને શ્રીહરિએ સંઘમાં હવને એવું કહ્યું, એટલે આ બધા સંઘમાં આવેલા હરિભક્તો, આ માધવજી શેઠ બહુ હારા છે, મધુભાઈ એમનું જેમ વપરાય એમ કરજો, જેમ અધિક ઘી વપરાય તેમ તેમને હવને જમાડવાનો ભારે ભાવ છે મધુભાઈને, માટે ખૂબ ઘી બધા વાપરો એમનું. હા, માટે થીના ઘી ઉપર જેને રુચિ હોય તેઓ આ જમો કહેશે. મહારાજ કે છૂટથી, હા આજ છૂટ છે મહારાજ કે, એવી અમે આજ્ઞા કરીએ છીએ. યાર અમુક હું મારી જેવા ઘીના પ્રેમી હતા ને, એને તો હારી પેટ ધોત્યાન સોણા ઢીલા કરીને ઘી ઠબકારી વપશું. આમાં લખ્યું છે, પછી ઘીના બરફી જેવા ચકતા કર્યા. થીનું ઘી હતું ને એના ચકતા પડે, બરફી જેવા સોહલા પાડ્યા. આજ તમે બરફી તાજી જમ્યા છો, તમને ખબર હોય સોહલા કેવા હોય. બરફી જેવા ઘીના સોહલા કર્યા. પછી સંતો, વર્ણી, પાર્ષદો, વિપ્રો અને હરિભક્તો સૌ જેને જેટલું ભાવે જેટલું ભાવે એટલું ઘી જમ્યા. અડધી રાત થઈને, બરોબર અડધી રાત, ત્યારે વળી મહારાજે હુખડી કરાવી, એવી સુગંધ આવે. હા, પછી મધુભાઈના ભાવથી હવને હુખડી જમાણી. પછી અડધી રાતે હુખડી જમોતા કે લાવો, ક્યાં ના પાડવી, તે પાછી હુખડી ઠપકારી. પછી શ્રીહરિએ ઢોલીએ બેઠા અને કહ્યું કે શેઠની દુકાનેથી સંઘને જે જોઈતું હોય તે લેજો, લ્યો જાઓ. પછી સૌએ જેને જે જોઈતું હતું તે બધું લીધું. સંઘમાં વાપરવા કામ લાગે, પણ શેઠે કોઈના પૈસા ન લીધા. પછી પૈસા દેવા માંડ્યા એટલે શેઠ કે નહીં, આ બધું મારા તરફથી સંઘની સેવા, તેથી સૌ શ્રી હરિ પાસે આવ્યા પૈસા લઈને. હે મહારાજ, આ શેઠ પૈસા લેતા નથી. ત્યારે શેઠ કહે, મહારાજ મારે અહીં પૈસા લેવા નથી, મારે તો અક્ષરધામમાં પૈસા લેવા છે. વાહ મધુભાઈ વાહ, શિયાળ ગામના માધવજી શેઠની બુદ્ધિ જો કેટલી સરસ, કે મારે આય કાંઈ નહીં જોતું, જો દેના હો ઓ ધામ મેં દેના. તે સાંભળીને મહારાજ બહુ રાજી થઈ ગયા. હો રાજી કેવા થઈ ગયા, કે શેઠને માથે મહારાજે બે હાથ મૂકી દીધા. વાહ માધો વાહ, એમ કહીને હાથ મૂકી દીધા અને કહ્યું કે આ તો તુલાધારનો અવતાર છે, તુલાધારનો, એવું બોલ્યા. એમ કહીને પોશાક ઉતારીને શેઠને આપી દીધો. લાવો લે જોચ્યું લાવો, પોશાક દઈ દીધો બધો. પછી જેણે જમવામાં કાંઈ વિચાર નહોતો રાખ્યો એ બધા મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. ઓય બાપા કરી, કારણ કે ઘી બધું અંદર ગયું ને અને ટાઈટ બહુ પડી રાતે, જે ઘી માલકર જામી ગયું, પેટમાં ઠરી ગયું, આખું શરીર ઠાર્યું, બેભાન થઈ ગયા. પછી શ્રી હરિ આગળ સમાચાર આવ્યા કે કેટલાક બેભાન થઈ ગયા છે, તમે ઝટ આવો ને મરી જાય, સમજ્યા? આવું હતું. બોલો, ધન છે મારા બાબાને, આ ટાઈટલું અમે જમાડ્યા, હજી એક બાબો બેભાન નથી થયો, એને જોઈને બીજા કેટલાય બેભાન થઈ ગયા. હોય દી અમારા બાબા બેભાન થયા, એવા વિવેકી જમવાના. હા આ તો બધા બેભાન થઈ ગયા સર. તાબડતોબ મહારાજને જાગવું પડ્યું. મહારાજ કહેલે, આ તો ભારે કરી મરી જાય, આમાં તો કોઈના નામ નથી લખી, હારું નામ ન લેવાય. મહારાજે તાબડતોબ પાણી ગરમ કર્યું, એકદમ પાણી ઉકાળો, આને અંદર ઘી ઠરી ગયું. પાણી ઉનું કરીને માલિક મીઠું નખાવ્યું અને પછી એનો બોથો ઝાલીને બધાને પાયું, મીઠાળું પાણી, ગરમ ગરમ પાણી મીઠાળું ગયું. અને પછી ઉલટી થઈ, તો ઉલટીમાં સાહેબ ચોહલા નીકળ્યા, ઘીના ચોહલા. માંડ જીવ બચાવ્યા હતા બાપા. આવું બધું શિયાળ ગામમાં બની ગયું. બોલો, શિયાળામાં, શિયાળ ગામમાં આ બધી લીલા થઈ ગઈ હતી, તામાં લખાણી. પછી ગામની બહાર તળાવે રાત રહ્યા હતા, હવારે હિમ પડવાથી બરફ જેવું પાણી થઈ ગયું હતું, છતાં શ્રી હરિ તે પાણીમાં નાયા અને બધા સંતો હરિભક્તો પણ પછી જાય ક્યાંય, બધાએ ટાઢા પાણી નાયા. આવું થયું હતું. પછી શિયાળ ગામથી મહારાજ ચાલ્યા, તે દદુકા થઈને મખિયાઓ વધાર્યા. બાપુભાઈએ ધામધૂમથી ભગવાનનું, સંતો ભક્તોનું સ્વાગત સામયું કર્યું. ડંકા નિશાન સાથે વાતે ગાતે પોતાના રાજમહેલમાં સામયું લાવ્યા અને પોતાના દરબાર ગઢમાં જ ઉતારો કરાવ્યો. શ્રી હરિ ત્યાં નિત્ય નવી વાતો કરતા. એકાદશીને દિવસે હવારે ખૂબ હિમ પડ્યું બાપા, આવું બન્યું હતું તે વર્ષે, ખૂબ હિમ પડ્યું એટલે ઠંડી પડી. છતાં શ્રી હરિ હવારે સૌથી વહેલા ઉઠી પાર્ષદો સાથે તળાવે નાવા ગયા. બોલો મહારાજ ખરા છો? અને સ્નાન કરી આવ્યા. સંતોને કોઈને આરે ન લીધા. હવારે બધાને ખબર પડી, સંતોને ખબર પડી, તેથી તેઓ પણ તરત જ ભાગ્યા તળાવમાં નાઈ નાવ્યા. હરિભક્તોને ખબર પડી કે મહારાજ પહેલા નાઈ આવ્યા, પછી સાધુ નાઈ આવ્યા. હિમ પડ્યું છે પણ કોઈએ ઊનું પાણી કર્યું નથી. પછી હરિભગતે હળોળ કરતા તળાવમાં ધૂપકો મારી આવ્યા. આમ થયું હતું. બોલો, ખૂબ મહિમાના ભાવથી હરિભગત નાયા હતા એવું લખ્યું. હરિભક્તોનો આવો ભાવ જોઈ ગ્રંથકારને સ્મૃતિ આવી ગઈ. ટોરડાના વિપ્ર ખુશાલ ભટ્ટનો ભાવ અને સદગુણો એને સાંભળી આવ્યા. એટલે અહીંયા ટોરડાના ખુશાલ ભટ્ટની બે ગુણની વાત લખી છે.
સંત કે લક્ષણ કહાવત જીતને,
સંત કે લક્ષણ કહાવત જીતને,
આપ મે સહજ હી વર્તત તીતને,
આપ મે સહજ હી વર્તત તીતને,
તા કે લેશ નહીં છ કર હાય,
भगतितना पाप देखत ताए
भगतितना पाप देखत ताए
भगतितना पाप देखत ताए
भगतितना पाप देखत ताए।
खुशाल भट्ट ની વાત કરે છે, યાને કે ગોપાળાનંદ સ્વામી ની, કે ગોપાળાનંદ સ્વામીમાં જેટલા સાધુતાના ગુણો કહેવાય, લક્ષણો કહેવાય, તે બધા સહજ સ્વભાવે રહ્યા હતા. બધા સાધુતાના ગુણો સહજ સ્વભાવે સ્વામીમાં હતા, છતાં તેમને તે સદગુણોનો લેશ માત્ર પણ ભાર નહોતો, ગર્વ નહોતો, કેફ નહોતો, છક નહોતો, શ્રેષ્ઠતા નહોતી, માન નહોતું, જરાય નહીં. મહારાજે મધ્યના 13માં કહ્યું ને કે અમારામાં આવા આવા ગુણો છે, છતાં અમને જરાય એનો ભાર નથી, વજન નથી. જેમ કોઈ માણસને કેડે રૂપિયાની વાંસળી બાંધી હોય ને એનો જેમ એને ભાર જણાય, એમ અમને આ ગુણો છે બધા મોટા મોટા, એનો કોઈ ભાર વજન નથી. હા વાત છે, આપણામાં તો કાંઈક થોડુંક હોય ને ત્યાં તો પોતે રાજી બહુ થઈ જાય. આપણા ને આપણા ગુણથી ને આપણી ને આપણી આવડતથી આપણે એટલા બધા ખુશ હોય, આને ભાર પડ્યો કહેવાય. આપણે ખુશ થવું હોય તો મહારાજની મોટાઈ જોઈને થવું જોઈએ, સંતો ભક્તોમાં હેત જોઈને, એનો મોટો આપણા ઉપર ઉપકાર હોય એને જોઈને આપણે આનંદિત થવું જોઈએ. આપણા ગુણ જોઈને આપણને આવડ્યું હોય બે શબ્દ એને લઈને આપણે બહુ ફૂલમાં રહેવાનું, પછી ભૂલો બહુ પડે. જે મારે ફૂલ એને પડે ભૂલ, બહુ નાનું સૂત્ર, મારે ફૂલ એને પડે ભૂલ. જરાય ગોપાલ સ્વામીને પોતામાં મોટા મોટા સાધુતાના ગુણો હતા, એનો ભાર નહોતો, વજન નહોતો, એમાં એને કાંઈ પોતે હારું માની લીધેલું નહોતું. એણે મહારાજને હારા માનેલા, સંતોને હારા માનેલા. તેઓ જેટલો ગર્વ એટલું પાપ દેખતા હતા. બહુ નાનું વાક્ય છે ગોપાલ સ્વામીની સમજણ, તમે સાંભળ્યું કે માથે જ ગયું. તેઓ જેટલો ગર્વ છક છક એટલું પાપ દેખતા હતા. પાપ પોતામાં એક જરીક જેટલો જો પોતાને છક આવે, કેફ આવે, તો એમ સમજતા કે મારામાં પાપ આવ્યું, આ પાપ છે, પાપ હું ફૂલાવું છું ને એ જ પાપ છે. પોતે દડો થવું એના જેવું કોઈ પાપ નહીં ભાઈ, એવું ગોપાલ સ્વામી દેખતા હતા. શ્રી હરિએ ખુશાલ ભટ્ટમાં અભિમાને રહિત સતપાત્રતા દેખી, અભિમાને રહિત પાત્રપણું દેખ્યું મહારાજે ખુશાલ ભટ્ટમાં, ત્યારે પોતે રાજી થયા અને સાધુતાના સર્વોપરી ગુણ ખુશાલ ભટ્ટને મહારાજે આપ્યા. સાંભળો છો કે નહીં? ગુણનો દેનારો કોણ છે? સર્વદાતા શ્રીહરિ. દ્રઢ કરી માનજો, આધ્યાત્મિક માર્ગનું ઊંડામૂંડું રહસ્ય છે. જે કાંઈ આપણી પાસે છે એ બધું પરમેશ્વરે જ આપ્યું છે. સર્વોપરી સાધુતાના ગુણ આપ્યા, સત્પાત્ર જોયું અને નિર્માની પણાએ યુક્ત સત્પાત્ર જોયું, ઢગલો જ કરી દીધા. આનો અર્થ એ થાય કે આપણે જો નિર્માની રહીએ અને સદગુણના પાત્ર થઈએ, સાધુતાના પાત્ર થઈએ, તો મહારાજ આપણને પણ સાધુતાના મોટા મોટા ગુણો આપે જ. તે છલકા વિદ્યા આપણી જોડ્યો. ગોપાળાનંદ સ્વામીમાં યાને કે ખુશાલ ભટ્ટમાં સાધુતાના ગુણ દેખીને શ્રીહરિ તેમને વશ થઈ ગયા હતા. મહારાજ જેવા મહારાજ ગોપાળાનંદ સ્વામીને વશ થઈ ગયા, તેમને અલૌકિક સામર્થ્ય આપ્યું, ગોપાલ સ્વામીને આપ્યું. તેથી તેઓ મનમાં જેવો સંકલ્પ કરતા તેવું ધડલીન સિદ્ધ થઈ જતું. ગોપાલ સ્વામીને મહારાજે એવું સામર્થ્ય આપેલું કે સ્વામીએ સંકલ્પ કર્યો નથી કે એ પ્રમાણે થયું નથી. ગ્રહણ ન થાવ તો ગ્રહણ ફરી જાય ભાઈ, આ સામર્થ્ય. અર્થાત સ્વામી જે સંકલ્પ કરતા તેને શ્રીજી મહારાજ તરત જ સિદ્ધ કરી દેતા, મહારાજ જ સિદ્ધ કરી દેતા સ્વામીના સંકલ્પ. આવા મહારાજ સ્વામીને વશ હતા. આ વાત છે, આ હકીકત છે. શ્રીહરિ પોતામાં જેટલું સામર્થ્ય હતું તે બધું ખુશાલ ભટ્ટને દેખાડતા, ખુશાલ ભટ્ટ દ્વારા જ દેખાડતા હતા. ખુશાલ ભટ્ટ દ્વારા જ વિવિધ પરચા મહારાજ કરતા અને ખુશાલ ભટ્ટ દેખતા કે મારા દ્વારા મહારાજે આ પરચો કર્યો, આ પરચો કર્યો. આમ મહારાજ પોતાના ભક્ત સંત દ્વારા ઐશ્વર્ય વાપરતા. ખુશાલ ભટ્ટે જેમ જેમ આવું પોતામાં શ્રીજી મહારાજને ઐશ્વર્ય વાપરતા ભાળ્યા, તેમ તેમ શ્રીહરિમાં એમણે વધારે વધારે ભાવ કર્યો, વધારે વધારે મહારાજમાં હેત વધારતા ગયા. એને ક્યારેય એવું ન લાગ્યું કે હું પરચા પૂરું છું, હું શ્રેષ્ઠ છું, મેં કર્યું, મેં કર્યું, આવું સ્વામીને ક્યારેય નથી થયું. એણે મહારાજને જ પોતાના વિશે કરતા જોયા અને મહારાજમાં જ હેત વધારતા ગયા અને પોતામાંથી હેત ઘટાડતા ગયા. આ કળા છે, એક અદ્ભુત કળા છે આ. બાકીના બધા માણસોને ભગવાન કંઈક પરચો આપે છે ત્યારે એને પોતામાં જ હેત થાય છે કે મારા દ્વારા મહારાજે કેવો પરચો આપ્યો, મહારાજે મને નિમિત્ત બનાવ્યો, હું હતો ત્યાં થયું, આમ કરીને હેત એને પોતામાં થવા માંડે છે. અને એમ હેત પોતામાં જ્યારે વધી જાય ત્યારે ભગવાનમાંથી હેત ઘટી જાય છે, અને પછી ભગવાન એનાથી હટી જાય છે, અને પછી ભાઈ એકલો રહે છે, અને મોટો મટી જાય છે, ગોટાળો વળી જાય બધો. પછી શ્રીહરિ પોતામાં જેટલું સામર્થ્ય હતું તે બધું ખુશાલ ભટ્ટને દેખાડતા હતા, અર્થાત ખુશાલ ભટ્ટ દ્વારા વાપરતા હતા. ખુશાલ ભટ્ટ દ્વારા એ સામર્થ્ય ખૂબ વાપર્યું. ખુશાલ ભટ્ટે જેમ જેમ ભગવાને પોતા દ્વારા સામર્થ્ય વાપર્યું, તેમ તેમ શ્રીહરિમાં જ એમણે વધારે વધારે ભાવ કર્યો, પોતામાં નહીં. આવા ખુશાલ ભટ્ટના સામર્થ્ય અને સદગુણો ગ્રંથકારે અહીં આલેખ્યા છે. ભાઈ, આ ગ્રંથમાં જેટલી આશ્ચર્યકારી વાત આવે છે, આપણે બધા ગુણો લીધા નથી પણ અહીં છે ખરા. આ ગ્રંથમાં જેટલી આશ્ચર્યકારી વાત આવે છે તે શ્રીહરિના સંકલ્પથી આવતી દેખાય છે. આ ગ્રંથમાં જે કાંઈ સારું લખાઈ રહ્યું છે એ આધારાનંદ સ્વામી કે મારું નથી, એ ઠાકોરજીનું છે, સ્પષ્ટ દેખાય છે. જેટલા વિવેકીજનો હોય છે તેની આવી સમજણ હોય છે કે જે કાંઈ સારું છે એ પરમેશ્વરનું છે, મારું ક્યાંથી હોય. આ બધા વિવેકીનું જ્ઞાન, અવિવેકી પોતાનું માને અને વિવેકી બધું પરમેશ્વરનું, બધા પરમેશ્વરનું. હા, કોનું માને? બસ બસ બસ. ગ્રંથ રચવા, કીર્તન ગાવા, કીર્તન રચવા કે વાત કરવી, જે જે એવું કાંઈ કરવું, તેનું એટલું જ ફળ છે કે ભગવાનની મૂર્તિમાં પોતાના ચિત્તને ચોંટાડવું. કાંઈ પણ કરીએ એનું ફળ શું? ભગવાનની મૂર્તિમાં ચિત્તને ચોંટાડવું, આ એનું ફળ છે. ફળ તો મળવું જોઈએ ને. એટલું બધું મરી ગયા, મથી મથી તૂટી ગયા, બધું કરી કરીને ફળ મળ્યું નહીં, આનો અર્થ એ થાય કે આપણે એ ફળ જોતું નહોતું. માન મોટે જોતા હતા ભગવાને, હાલ દીધા. રીધિ સિદ્ધિ જોતી હશે, કાંઈક જે જોતું હશે તે દઈ દીધું, અને ચિત્તો ભગવાનમાં ચોંટવાનું બાકી રહી ગયું.
હરિ મૂર્તિ મેં ચિત્ત ચોંટાવે, હરિ મૂર્તિ મેં ચિત્ત ચોંટાવે, હરિ મૂર્તિ મેં ચિત્ત ચોંટાવે, ચિત્ત ચોંટે બિન ફલ કુન પાવે, ચિત ચોંટે બિન ફલ કુન પાવે, ચિત ચોંટન કુ ગ્રંથ રચે હું, ચિત ચોંટન કુ ગ્રંથ રચે હું, અપાર બાત કહી કે તે હું, અપાર બાત કહી કે તે હું, હરિ મૂર્તિ મેં ચિત્ત ચોંટાવે, હરિ મૂર્તિ મેં ચિત્ત ચોંટાવે, ચિત્ત ચોંટે બિન ફલકું ન પાવે, ચિત્ત ચોંટે બિન ફલકું ન પાવે.
બધી પ્રવૃત્તિનું ફળ શું? ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોંટી જાય. બસ ભગવાનની મૂર્તિમાં પોતાના ચિત્તને ચોંટાડવું, કેમ જે ચિત્ત ભગવાનમાં ચોંટે એ જ ફળ છે, એ જ ફળ. અને ભગવાનમાં જ ચિત્ત ચોંટ્યું નહીં તો ફળ જ ન મળ્યું કહેવાય. ચિત્ત ચોંટ્યા વગર ફળ શું? ચિત્ત ચોંટે એ જ ફળ છે, અને એ જ થયું નહીં તો નિષ્ફળ ગયો, મરી ગયો, માન્ય કરીને નિષ્ફળ ગયો. વાલા ભક્તો, તેથી અપાર વાતો કહીને તમામના ચિત્તને ભગવાનની મૂર્તિમાં ચોંટાડવા માટે આ ગ્રંથની રચના કરી છે. આધારાનંદ સ્વામી કહે છે, અપાર અપાર વાતો કરીને લાખ ચોપાઈ લખીને અમારે એટલો જ આશય છે કે બધાયનું ચિત્ત ભગવાનમાં ચોંટે. મોટો દેખાડવા કે નામ મારું આવે એટલે નહીં લખ્યો ગ્રંથ. હો ભાઈ, આ પ્રસંગે આધારાનંદ સ્વામી સ્વાનુભવ લખતા એવું લખે છે કે શ્રીહરિએ દયા કરીને મને પાસે રાખ્યો. હવે થોડીક વાત બહુ સરસ લાગી કે મારે વાલે દયા કરીને મને પાસે રાખ્યો. અને સંવત 1873 થી સંવત 1886 સુધી એમ 13 વર્ષ મને ખૂબ પ્રભુએ હેત આપ્યું હતું. અને એના અગાઉ 5 વર્ષ કહેતા સંવત 1869 થી સંવત 1873 સુધી જ્યારે હું ઘેરે હતો ત્યાં દર્શન દેવા પ્રભુજી પધારતા, અને હું પણ જ્યાં જ્યાં મહારાજ હોય સમયા ઉત્સવ કરે ત્યાં ત્યાં સમયા ઉત્સવમાં સેવા કરવા અને દર્શન કરવા લાવો લેવા જાતો. એમ 5 વર્ષ ત્યાં લાવો લીધો, 13 વર્ષ ઓલ્યો, 18 વર્ષ થયા. અને એના અગાઉ 5 વર્ષ કહેતા સંવત 1864માં શ્રીહરિએ ગિરનારમાં જ્યારે પહેલો સમયો કર્યો ત્યારે એમની ઉંમર 8 વર્ષની હતી. 8 વર્ષની ઉંમરમાં મને શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન થયું હતું. એટલે 18 ને 5 23 વર્ષ એણે મહારાજની ભેળા કાઢેલા. એ તે દિવસથી કહેતા હું 8 વર્ષનો હતો અને ગિરનારમાં મહારાજે ઉત્સવ કર્યો અને મહારાજને પાસે ગયેલો, અને તે દિવસથી પ્રત્યેક વર્ષે શ્રીહરિની વધારે એમાં વધારે સ્મૃતિ થયા કરે છે. બહુ ભગવાન સાંભળે છે. અને જ્યારે જે સ્મૃતિ થાય ત્યારે તે શ્રીહરિની મરજી છે એમ સમજી તે ચરિત્રો મારાથી લખ્યામાં આવે છે. હું લખું છું એમને એ લખાઈ જાય. એકવાર ગઢપુરમાં દાદાના દરબારમાં વિશાળ સભા ભરાઈને બેઠી હતી ત્યારે પ્રાગજી દવઈએ શ્રીહરિની આગળ નારાયણ અંગ ચિંતામણી નામનો ગ્રંથ મૂક્યો. આધારાનંદ સ્વામી કે મેં લખેલો પહેલો વહેલો ગ્રંથ, મારી 23 વર્ષની ઉંમરે મેં પહેલો ગ્રંથ લખેલો. મેં પ્રાગજી દવેને દીધેલો, એણે મહારાજને બતાવ્યો. પછી કહ્યું, હે મહારાજ, આ આધારાનંદ સ્વામીનો સૌ પ્રથમ લખેલો ગ્રંથ છે. એમ કહી તેમણે તે ગ્રંથ શ્રીહરિ આગળ વાંચી સંભળાવ્યો પ્રાગજી દવેએ. શ્રીહરિએ જ્યારે શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ સાંભળ્યો ત્યારે વારંવાર એની પ્રશંસા કરી. વાહ, શું સરસ કાવ્ય, શું સરસ ગ્રંથ, શું વિષય પ્રતિપાદન કર્યો છે. અને સિદ્ધાનંદ મુનિને પોતાની પાસે બોલાવ્યા. બોલાવો 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 સ્વામીને, આવો સરસ નાની ઉંમરમાં ગ્રંથ લખ્યો હિન્દી ભાષામાં, ભાઈ ભાઈ પ્રગટ મારો. બોલાવીને આધારાનંદ સ્વામીની છાતીમાં ચરણારવિંદ આપ્યા અને પછી મસ્તક ઉપર ચરણારવિંદ છાપ્યા. પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ તમારા શિષ્ય સિદ્ધાનંદ મુનિને કાવ્યમાં ભારે ગતિ પડશે. હો હે, જેમ મોરના ઈંડાને ચિતરવા ન પડે તેમ જેની જેવી બુદ્ધિ હોય તે પત્ર લખે તેમાં પ્રગટ દેખાય આવે છે. મોરના ઈંડા ચિતરવા ન પડે, આ તમારો ચેલો ને, તમે આવા વિદ્વાનને કવિ છો તો વાહે કાંઈ જેમ તેમ હોય, દીવાવાય અંધારું હોય, ન ચિતરવા પડે, એમ મહારાજ બોલેલા. આવી સ્વામીએ પોતાની થોડીક વાત યાદ આવી એટલે લખી. મચ્છિયાઓમાં ફાગણ સુધી એકાદશીને દિવસે મારા સભા ભરીને બેઠા હતા. આ સમયે મુક્તાનંદ સ્વામી અમદાવાદથી મચ્છિયાઓ પધાર્યા. શ્રીહરિએ સામે જઈને તેમનું સ્વાગત કર્યું મુક્તાનંદ સ્વામીને. પછી વાતે ગાતે સભામાં આવ્યા. આ રંગોત્સવ પ્રસંગે સુરત, મુંબઈ અને ગ્વાલિયર સુધીના દેશ દેશાવરના ઘણા હરિભક્તો મખિયાવ આવવા લાગ્યા. મખિયાવ ઉત્સવમાં વડોદરાથી નારૂપંદ નાના સિયાજીરાવ સરકારની રજાથી ડંકા નિશાન ઘોડેસવારો સાથે લઈને આવ્યા. એ સાથે વડોદરાના હરિભક્તો હતા, તેમાં સદાશિવભાઈ, નાથ ભક્ત, આ બધા મુખ્ય મુખ્ય હતા. અને આ હરિભગત એવા હતા કે તેઓ ગરીબ હરિભગતની સંભાળ બહુ રાખતા, બહુ જ. તે જોઈને ગ્રંથકારે એવું લખ્યું કે સમર્થ હરિભક્ત ગરીબ હરિભક્તની જેટલી સંભાળ રાખે છે તેને શ્રીહરિ પોતાની સેવા કરતા પણ કરોડ ગણી વધારે સેવા માને છે. એ લખ્યું. સમજો કેમ જે જરૂર હોય ત્યાં જો દેવાઈને તો બહુ મોટી સેવા ગણાય. વાત આમ છે, જ્યાં વરસાદ ખૂબ વરસ્યો હોય ત્યાંને ત્યાં વરસાદ વરસે તો નુકસાન થાય છે, જ્યાં કાળ પડ્યો હોય ત્યાં વરસાદ વરસે તો બહુ ફાયદો થાય. એમ જ્યાં ખરેખરી ધનની સેવાની મદદની જરૂર છે ત્યાં જો સેવા કરાય, નામનાની કામના છોડીને સ્વાર્થ બુદ્ધિ સકામપણું મૂકીને કેવળ એના જ ભલા માટે ભગવત પ્રસન્નતાને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદોની સેવા થાય તો ભગવાન પોતાની સેવા કરતા કરોડ ગણી વધારે સેવા માની લે છે. આવું આ લખ્યું છે, મેં કીધું સમર્થ હરિજન નિર્બલ તાકી જીતની રખત બરદાશ વાકી, શ્રીહરિ આપકી સેવા કરતે કોટી ગણ તેહી જાનત રહેતે. કરોડ ગણી સેવા માની લે છે. કોઈ કરોડો યજ્ઞ કરે, સાંભળજો કેટલા, કોઈ કરોડો યજ્ઞ કરે તો પણ તેનું ફળ દુર્બળની મદદ જેટલું થતું નથી. ગરીબ હરિભક્તની દુર્બળની સેવા કરવા જેટલું ફળ કરોડો યજ્ઞનું થતું નથી. આવી તે મોટા મોટા હરિભક્તોના દિલમાં સમજણ હતી. આટલી વાત જ્યાં સુધી સમજતા નથી આ બધા પૈસાવાળા કે બીજા ત્રીજા હરિભક્તો, અને બીજી કરોડો વાતને શીખે. મોટા સંતોનો કરોડો વર્ષ સુધી બેહીને એકાંતમાં સમાગમ કરે. અરે પકવાનની રસોઈ વારંવાર કરીને સંતોને ઘણા જમાડે, વસ્ત્ર પણ વારે વારે સાધુને ઓઢાડે, એવા હરિભક્ત તો ઘણા હોય છે. પરંતુ તે જ્યાં સુધી નિર્બળ હરિભક્તોની ગરીબ હરિભક્તોની સંભાળ નથી લેતા, સંભાળ નથી રાખતા, ત્યાં સુધી તે ભગવાનનો ભક્ત કહેવાતો હોય છતાં પણ તે દંભી છે, દંભીન પાખંડી છે. આવું છે, આવું બહુ છે, બહુ દેખાય છે. આવું ખબર નહીં, જીવન અજ્ઞાન તો બહુ છે, આવા દમ પાખંડ બહુ દેખાય. જે શરીરે રોગી હોય, જેને ધન તથા અન્નની એક પણ સહાય ન હોય, તેવા હરિભક્તને ગરીબ તરીકે સમર્થ હરિભક્તએ જોવો. હવે અહીં વ્યાખ્યા કરે છે કે કોને ગરીબ જાણવો, તો કહે છે કે જે શરીરે રોગી હોય, દવાના પૈસા ન હોય, છોકરાને ભણાવવા હોય ફીના પૈસા ન હોય, અન્ન તથા ધનની એક પણ સહાય ન હોય, એવા હરિભગતને ગરીબ તરીકે તમારે સમજવા અને એની મદદ કરવી, એની સેવા કરવી. ગરીબ હરિભક્તની જે સમર્થ હોય એવા હરિભક્ત જેટલી સંભાવના કરે, સંભાળ રાખે છે, તેટલો તે મોટો હરિભગત છે. પર્વતભાઈ, દરબાર ઝીણાભાઈ, કાશીદાસભાઈ અને સદાશિવભાઈ, આ બધાય ગરીબ હરિભક્તના ઉપર ઘણા દયાળુ રહેતા હતા, ખૂબ મદદ કરતા હતા, એટલે મહારાજ આ હરિભક્ત ઉપર બહુ રાજી હતા. આજ આપણી સભામાં પણ એવા ઘણા બેઠા છે, ઘણા છે. આમ જરૂરિયાત પડે તો કાંઈ પાછી પાની ન કરે. સાગર સાંભળે સાંભળીને એમનામાં ઊંડા સંસ્કાર બેહી ગયા છે. જ્યારે કોઈ ઉત્સવ સમયા થતા હોય ત્યારે હરિભક્તો આવું બહુ ધ્યાન રાખતા, અને ભગવાન આવા ઉત્સવ સમયમાં ત્યારે ત્યારે સૌ હરિભક્તોને ગરીબની સેવા કરવાની વાત વારંવાર કહેતા હતા, વારંવાર કહેતા હતા. તે દિવસે તો મહારાજ ભૂલ્યા વગર આવી વાતો બહુ કરતા. આજ કદાચ કોઈ સમયે ઉત્સવ થતા હોય ત્યાં આવી વાત થતી હોય કે ન થતી હોય, પણ તેથી મહારાજ ભૂલ્યા વગર આવી વાતો કરતા. વડોદરાના ભક્તો મચ્છીયાઓ પહોંચ્યા અને શ્રીહરિનું પૂજન કર્યું. એક દિવસ શ્રીહરિ સભા કરીને મખિયાઓમાં બેઠા હતા, પછી કહ્યું, હે સંતો, વાલા સંતો, તમોએ મારી આજ્ઞાથી સંવત 1864 થી આરંભીને સંવત 1876 સુધી 12 વર પરમહંસોની અલૌકિક રીત રાખી, બહુ કષ્ટ સહન કર્યા. તેથી હું તમારા ઉપર ખૂબ રાજી થયો છું સંતો. હવે તમે બધા શિખા સૂત્ર રાખો, સંન્યાસીનો વેશ કાઢીને સંત ભાગવત પરમહંસ બનો. પછી સંતો સ્નાન કરી આવ્યા ત્યારે શ્રીહરિએ સૌ સંતોને અનુક્રમે યજ્ઞોપવિત ધરાવી અને કંઠી પહેરાવી. પછી સંતોએ ગોપીચંદનું તિલક અને ચાંદલો કર્યા ત્યારે શ્રીહરિએ સંતોને કહ્યું, વાહ, અક્ષરધામાદિક ધામના મુક્તો આવ્યા હોય એવી અલૌકિક આ સભા દેખાય છે, ભારે અલૌકિકતા દેખાય છે, એમ કહી અત્યંત રાજી થયા. ફૂલદોલના દિવસે શ્રીહરિ ગામ બહાર તળાવ પાસે ગાડા ઉપર મખિયાઓમાં બેઠા હતા, ભારે સભા ભરાઈ હતી. પછી શ્રીહરિએ સંતો હરિભક્તો ઉપર ખૂબ રંગ ઉડાડ્યો. રંગોત્સવ બાદ તળાવમાં સ્નાન કર્યું. દદુકાના અલુભાઈ ગોડજીભાઈ વગેરે હરિભક્તોની પ્રાર્થનાથી શ્રીહરિ સંતો ભક્તો સાથે ફાગણવદ બીજને દિવસ દદુકા પધાર્યા મખિયાઓથી. ત્યાંના હરિભક્તોનો ભાવ પૂરો કરી શ્રીહરિ પાછા તરત મખિયાઓ આવી ગયા. ભાઈ આવી રીતે મખિયાઓમાં ત્યાંના બાપુભાઈ વગેરે ભક્તોની પ્રાર્થનાથી સુંદર પુષ્પદોલોત્સવ રંગોત્સવ કર્યો. ઉત્સવ બાદ સૌ સંતો હરિભક્તોએ વિદાય લીધી. પછી શ્રીહરિ મખિયાઓથી વિચરણ કરતા કરતા શિયાળ રોજકા કારિયાણી થઈને ગઢપુર પધાર્યા. મેં નતું કીધું કે વચ્ચેમાં ગઢપુર આવશે, સીધા કરિયાણા નહીં જાય, ગઢપુર આવશે. શ્રીહરિએ ગઢપુરમાં ઉત્સાહથી પ્રાગજી દવે પાસે ભાગવત વંચાવવાનું શરૂ કર્યું. તમે જોયું, વારે વારે મહારાજ કથા સાંભળે, વારે વારે તરત. એ પ્રસંગે ગ્રંથકાર કહે છે કે અક્ષર જેવા સમર્થ હોય તેને પણ પરમેશ્વરની વાતમાં પૂરી ગમ પડતી નથી. અક્ષર જેવા સમર્થ નહીં હો, ભગવાનની વાતમાં પૂરી ગમ પડતી નથી, છતાં જેટલું લખાણું હોય તેની સ્મૃતિ નિશ્ચિત રહે છે. વાત તો એવી છે કે ભગવાનની વાતમાં આપણને ખબર પડે કે ન પડે, પણ જેટલી ભગવાને વાત કરી હોય એ બધી જો લખી લઈને તો ધીમે ધીમે એની સ્મૃતિ થાય ને ધીમે ધીમે કાંઈક ગમ પડે. હો, લખાણની પ્રામાણિકતા જણાવતા સ્વામી એમ કહે છે કે લખ્યા વિનાનું જે યાદ હોય તેનું કાળ વિસ્મરણ કરાવી દે છે, એ કાળ એ વાત ભૂલાડી દે છે. લખ્યા સિવાયની મોઢાની વાતને બુદ્ધિમાન મનુષ્ય પ્રમાણરૂપ માનતા નથી. સાચી કે ખોટી વાત જેવી હોય તેવી લખાણથી જ પ્રમાણભૂત થાય છે, લેખથી જ થાય છે. દસ્તાવેજ જોઈએ, મોઢાની વાત નો હાલ. ભગવાનના ચરિત્રો જેટલા લખાઈ જાય છે એટલા સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી રહેશે. મોઢાની વાત તો એ માણા જાય એ ભેગી લુપ્ત થઈ જશે. ક્યારેક કરોડો માણસો ભેળા થાય પણ તેમના મોઢાની વાત પ્રમાણિત થતી નથી, અને લખાણનો એક જ પત્ર હોય તો તે વાત પ્રમાણભૂત થાય છે ને ઊભી રહે છે કોર્ટમાં. લખેલું ઘણા યુગ સુધી રહે છે, જે લખાણમાં આવ્યું હોય તેનો કાળે કરીને ક્યારેય નાશ થતો નથી. આ વાત છે, બોલો. માટે સ્વામી કહે છે કે હું આવો મોટો ગ્રંથ લખું છું, બહુ સમજીને દાખલો કરું છું, કારણ કે મારામાં સમજણ છે. એમનામ વગર વિચારે નથી આ બધી મહેનત કરતો. શ્રીહરિએ ગઢપુરથી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી વગેરે ભણનારા સંતોને સુરત ભણવા માટે મોકલ્યા. જાઓ બધા સુરત જઈને ભણો. ત્યાં મુનિબાવાના યોગથી અર્દેશ્વરભાઈને અને પીલુ સાહેબને સંતોમાં પ્રેમ થયો. રોજ તેઓ રાત્રે સંતો પાસે આવીને બેસતા, સત્સંગ કરતા, ગોષ્ઠી કરતા, પ્રશ્ન પૂછતા, અને સંતોની વાત સાંભળી સાંભળીને તેમણે તમામ દુરાચારોમાં દોષ દેખ્યા, દોષ, અને પછી તે દુરાચારોનો ત્યાગ કરી દીધો. આ ઉપર ગ્રંથકારે એવું લખ્યું, દોષમાં જ્યાં સુધી દોષ બુદ્ધિ થતી નથી ત્યાં સુધી તેનો ત્યાગ થતો નથી. શું અદ્ભુત વાત! दोष में दोष देखे बिन,
दोष में दोष देखे बिन,
दोष त्याग नहीं होता,
दोष त्याग नहीं होता,
दोष में दोष देखे बिन,
दोष में दोष देखे बिन,
दोष को त्याग नहीं होता,
दोष को त्याग नहीं होता,
दोष में गुण मानी के,
दोष में गुण मानी के,
दोष में गुण मानी के,
मनुष्य तन को खोत,
मनुष्य तन को खो
जी,
मनुष्य तन को खोत,
मनुष्य तन को खो,
दोष में दोष देखे बिन,
ओ दोष में दोष देखे बिन,
दोष त्याग नहीं हो,
एकदम समझवा जेवी बात आवी, एकदम समझवा जेवी, दोष में ज्यां सुधी दोष बुद्धि थाती नथी त्यां सुधी तेनो त्याग करवा मानस भले मथे वातु करे पण थाय ज नहीं। आ वात वचनामृत में छे, दोष में ऊंडे ऊंडे आपने गुण भाव हो, मित्र भाव हो, बाहर थी दोष ने अपने टाळवा मत्ता होय एम दोष जाय, एना ऊपर जो खरेखरी दाज चढ़े तो जाय। जेटला दोषो अपना में छे ने अत्यारे ए आपने वाला छे, एमा शत्रु बुद्धि नथी एटले तो अपना में रहिया छे। आ वात हाची मानजो, शत्रु बुद्धि करो दोष ने काटवा नहीं पड़े, दोष एनी मेळे समझीने वया जाहे। बाकी दोष में भाव राख्यो, गुण बुद्धि राखी, मित्र भाव राख्यो, अन पछी काटवानी वातो कोकनी आगळ करीए, एकई दोष जाय नहीं, लोको दांत काटे। मानस दोष में मा गुण मानी ने ज पोतानी जिंदगी खोई नाखे छे। भाई साहब, जिंदगी आखी दोष ने गुण में जोई ने खोई नाखे। दोष में दोष जोवो, दोष में गुण न जोशो जो दोष काटवा होय तो। दुर्वासा जेवा दुर्वासा ने आ अज्ञान रही गयु तू के क्रोध छे हारो छे, को कवड़ो हालतो है दंड देवा थाय, ले बोलो, एने दोष मां गुण मान्यो के को कवड़ो हालतो है दंड देवा थाय, माटे आपणे क्रोध छे ते हारो, क्रोध रियो बोलो। आपणे पण काईक ने काईक दोष मां गुण मान्यो होय छे, एटले ज आपणामां दोष रह्यो होय छे, ए विचारीने जोईए तो जरूर जाण्यामां आवे, पकड़ाई जाय। वाला भक्तो, જે જે દોષ છે તે ગુણ દેખાડીને પોતામાં ઘૂસી જાય છે। આપણે જ્યારે દોષમાં ગુણ માનીએ ને ત્યારે એક દોષ આપણામાં ઘૂસી જાય ને પછી માળો મંદિર પગડો થાય, તે બીજા બધા દોષોનો પણ સરદાર થઈને રહેવો, હા તે દોષોની સાથે તે વ્યક્તિમાં પછી આરામથી રહેશે, પછી તે સરદારની સાથે રહેનારા બીજા જે દોષો છે તે પણ પોતાના ગુણોએ કરીને ઘણા મજબૂત સરદાર બની જાય બધા, પછી તો માથું જ કાઢી જાય બધા। આવી સરસ વાત કરી। હવે સત્તાવાળાની વાત કરે છે, અમલદારોની। અમલદાર કે આગે જે હું ચાય તેસે સંત રહે તે હું, અમલદાર કી રૂચિ જૈસે બોલે તબ સંત રૂચે તૈસે। એટલે ભાઈ, મોટા મોટા જગતમાં અમલદારો નેતાઓ આમ હોય ને, એની આગળ સાધુએ પણ એને ગમતું બોલવું પડે છે ત્યારે એને ઠીક રહે, થોડું ઘણું એનું સારું થાય। રૂપિયા વાળા સત્તા વાળા આગળ છે ને, એની કાંઈ ન પડી હોય એવા સાધુને પણ નમીન જીવવું પડે, થોડુંક એનું ગમતું બોલવું પડે, થોડુંક એને જ્યાં ખંજોળી આવતી હોય એને હરખું ખંજોળી દેવું પડે, ત્યારે ભાઈ હરખું હાલે। આ વાત સાચી છે। આમાં આવ્યું જો, જેને અધિકાર પ્રાપ્ત છે એવા અમલદારની આગળ ગમે તેવા સાધુતા સંપન્ન સંત હોય તો પણ તેઓ જેમ અમલદારને રૂચે તેવું બોલે ત્યારે તે અમલદારને તે સંત રૂચે છે, નહીતરી સંત એને કડવા લાગે। એને ગમે એમ જ્યારે બોલે ત્યારે સાધુ રૂચે, અને જો સાધુ રૂચે તો બે વાત એનામાં ખૂંચે, સાધુ ગમે જ નહીં તો એને ક્યાંથી કાંઈ સારું થાય। ભાઈ, જ્યારે સાધુતા સંપન્ન સંત થાય છે ત્યારે ભગવાન તેને આધીન વર્તે છે. બાપા, સાધુતા સંપન્ન સંતને ભગવાન આધીન વર્તે છે, પણ પૈસા વાળા ને અમલદારો કોઈ દી આધીન ન વર્તે. સંતો એ જ એને આધીન વર્તવાન થાય. આ બધું એવું છે. અને જો એ ધનવાન કે સત્તાવાન આવા સંતને આધીન વર્તે તો નક્કી અક્ષરધામના મુક્ત થાય. જેને ભગવાન આધીન વર્તે છે, આ હા, એ સાધુ કેટલા મહાન હોય. આપણે કોણ ભાઈ? ગમે એવી સત્તા હોય કે ગમે એટલા રૂપિયા હોય, પણ આપણે કોણ? બોલો, આપણી શું ગણતરી? બહુ બ્રહ્માદિક દેવ આગળ આપણી ગણતરી નથી તો પછી પરમેશ્વરની આગળ શું હોય? એવા મોટા પરમેશ્વર સંતને આધીન વર્તતા હોય તો આપણે શું કામ સંતને પોતાનું ગમતું કરાવવું પડે? એવી ઈચ્છા જ શું કામ રાખવી પડે ભાઈ? હે, જો ભગવાન તે સંતને આધીન વર્તતા હોય તો બીજાની તો વાત જ શી કેવી. આવી સરસ વાતો કરી. સંતો ભણવા ગયા છે સુરતમાં. તે બધા સંતો સુરતમાં રહ્યા હતા. આ સમયે એક નવો ઇજારદાર બંદૂકધારી સરબંધીની ટુકડી લઈને લડવાનો મનસુબો કરીને ભાવનગરથી ગઢપુર આવ્યો હતો. વિશલ ગઢવીએ તેને સમજાવીને પાછો મોકલી દીધો હતો. આ થોડીક બધી ખટપટોને લઈને આવું બધું થાય, અંદરની પણ હોય. પછી શ્રીહરિ ગઢપુરમાં સદાવ્રત બાંધી જીંજાવદર થઈ કારિયાણી આવ્યા. શ્રીહરિના કહેવાથી દાદા ખાચર અંગ્રેજ અધિકારી બાલ્ટન સાહેબને જીંજાવદરમાં મળ્યા. મહારાજ કારિયાણી આવ્યા હતા, પછી દાદા ખાચરને જીંજાવદર મોકલ્યા બાલ્ટન સાહેબને મળવા. અને ત્યાં જઈને દાદા ખાચરે બધી ગરા સંબંધી હકીકત કહી. તેથી દાદા ખાચરના ભાગનો ખુલાસો કરવા બાલ્ટન સાહેબે 50 ઘોડાની મોસલ ભાવનગર મોકલી. અંગ્રેજી મોસલ દેખીને ભાવનગર નરેશે દાદા ખાચરના ભાગનો જે કાંઈ હતો બધો ખુલાસો કરી દીધો અને પત્રમાં લેખિત લખાણ કરી નાખી દીધું. જેઠ સુદ પાંચમને દિવસ ભાઈ રામદાસજી બીમારીના સમાચાર મહારાજે સાંભળ્યા એટલે તરત કારિયાણીથી ગઢપુર પધાર્યા. થોડુંક જ આવ્યા હતા કારિયાણી, પછી ખબર પડી કે ભાઈ રામદાસજી વધારે બીમાર છે, એટલે મહારાજ તરત ગઢડે આવ્યા. શિયરીએ તેમના પલંગ પાસે બેસી સંવત 1877 પ્રથમ જેઠ સુદ એકાદશીએ તેમનો દેહ છોડાવ્યો. પછી ઉન્મદ ગંગાને કિનારે તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. તે સમયે ભાઈ રામદાસજી સ્વામી ઉપર હેતવાળા જે જે બધા હતા તે ઉદાસ થઈ ગયા. તેથી સૌના દિલમાં સુખ શાંતિ થાય તે માટે શ્રીહરિએ શરીરની નશ્વરતા વિશે વાતો કરતા એમ કહ્યું કે હે સંતો ભક્તો, ભગવાનનો ભક્ત જ્યારે શરીર છોડે છે ત્યારે તે દિવ્ય ભાગવતી તનુને પામે છે. કોઈ પણ ભગવાનનો ભક્ત સંત શરીર છોડે ત્યારે આ માયિક નશ્વર દેહ છોડીને દિવ્ય ભાગવતી અલૌકિક શરીર પામે છે. જે આ માયિક શરીર છે તે તો દુઃખની બેડી કહેવાય બેડી, અને ઓલું અલૌકિક દિવ્ય સ્વરૂપ તો સુખનો સાગર કહેવાય. જ્યારે દુઃખની બેડી છૂટી જાય ત્યારે માણસોને કેવો હરખ થાય છે, કેવો હરખ થાય છે. તેમ દુઃખરૂપ શરીરમાંથી છૂટવાનું થાય ત્યારે પણ આનંદ થવો જોઈએ. આનંદ આવી જેની સમજણ હોય તે ભગવાનનો દ્રઢ ભક્ત છે. મનુષ્ય ક્યારેય દુઃખનો માળો વિચાર કરતો નથી, એકલા સુખનો જ વિચાર કર્યા કરે છે. તેથી તે ક્યારેય સુખના માર્ગે ચાલતો નથી અને તેને જરૂર દુઃખ રહે જ છે. જરા સુખનો વિચાર કરો કે આગળ આ નાશવંત હડેલ શરીર પડશે એટલે મહા મોટો અલૌકિક દિવ્ય દેહ મળશે, ભલામણ આમ વિચારો ને, સારું નથી વિચાર કરતો એટલે દુઃખમાં પડ્યો રહે છે. આ વાત સાંભળી સૌની ઉદાસી ટળી ગઈ અને શાંતિ શાંતિ થઈ ગઈ. વાલા ભક્તો, આજે આટલી કથા રાખીએ. આવતીકાલે સવારે આપણે આ વિષ્ણુપુર પૂરું કરીશું અને સાંજે 21મું પૂર આપણે પૂરું કરીશું. પરમ દિવસે 22મા પૂરથી આપણે શિબિરનો આરંભ કરીશું. અત્યારે તમને બધાને ભાવ